આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 20 ફેબ્રુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે 20 ફેબ્રુઆરી એટલે આવતીકાલે 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. મિત્રો, એક સમયે તો એવું પણ કહેવાતું કે જે ભાષામાં સપના જુઓ તે તમારી માતૃભાષા. પણ હવે સાયકો એનાલિસ્ટો એવું કહે છે કે એવું જરૂરી નથી, કારણ કે બદલાયેલા માહોલમાં અમુક વર્ષે તમારા સપનાની ભાષા બદલાઈ શકે. જો કે આજનો વિષય એ નથી એટલે એમાં વધુ વાતો કરતા નથી, પણ જે ભાષામાં તમે પોતાની સાથે વાતો કરો તે તો ચોક્કસ તમારી માતૃભાષા. આવી આપણી માતૃભાષા ગુજરાતી. તો આજના કાર્યક્રમમાં મુલાકાત લઈશું એવા બાળકોની જેમણે આ ગુજરાતી ભાષાને ધબકતી રાખી છે. ઉપરાંત સાંભળીશું એવા ગુજરાતી ગીતો જે ગુજરાતી ભાષાની ઓળખ સમા છે. તો આવો ભારે રોચક અહેવાલો ગીતોવાળો આજનો કાર્યક્રમ શરૂ કરીએ. પણ તે પહેલાં SBS સાઉથ એશિયન તમને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારત તથા ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણી દરમિયાન તમારી મનપસંદ ટીમને સ્ટેડિયમમાં બેસીને ચીયર કરવાની તક આપી રહ્યું છે. મેચના ડબલ પાસ જીતવા માટે તમારે 25 કે તેથી ઓછા શબ્દોમાં અમને તમારો જવાબ આપવાનો રહેશે. સવાલ છે, ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાં તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? આ સ્પર્ધા ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ રમાનારી વન ડે ઇન્ટરનેશનલ મેચ માટે છે. તમારે gujarati.program@sbs.com.au પર તમારા જવાબ આપવાના રહેશે. ઇમેલ એડ્રેસ ફરી એકવાર નોંધી લો, gujarati.program@sbs.com.au. તો ચાલો ફરી શરૂ કરીએ કાર્યક્રમ અને સાંભળીએ ઓસ્ટ્રેલિયાના સમાચાર. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 20 ફેબ્રુઆરી અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. એન્ડ્રુ માઉન્ટબેટન વિન્સર, જેઓ અગાઉ પ્રિન્સ એન્ડ્રુ તરીકે ઓળખાતા હતા, તેઓ આધુનિક ઇતિહાસમાં ધરપકડ કરાયેલા પ્રથમ વરિષ્ઠ બ્રિટિશ શાહી સભ્ય બન્યા છે. તેમણે જાહેર કાર્યાલયમાં ગેરવર્તણૂકની શંકાના આધારે બ્રિટિશ પોલીસ દ્વારા 12 કલાકની પૂછપરછ બાદ વધુ તપાસની શરતે મુક્ત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન રાજકારણીઓનું કહેવું છે કે આ તેમની પ્રતિષ્ઠામાં આવેલો અસાધારણ ઘટાડો દર્શાવે છે. થેમ્સ વેલી પોલીસે આ અંગે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે. એન્ડ્રુ, જેમનો ધરપકડના દિવસે જ એટલે કે 19 ફેબ્રુઆરીએ 66મો જન્મદિવસ હતો, તેમને ગુરુવારે રાત્રે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ નોર્ફોક પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. અમેરિકન તપાસ સાથે જોડાયેલા લાખો પાનાના દસ્તાવેજો જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસકર્તાઓ 2010માં દોષિત યૌન ગુનેગાર જેફરી એપસ્ટીનની ગુપ્ત સરકારી અહેવાલો મોકલ્યા હોવાના દાવાઓની તપાસ કરી રહ્યા છે. તેઓ હજુ પણ પોલીસની તપાસ હેઠળ છે અને શાહી ખિતાબો ગુમાવવા છતાં બ્રિટિશ સિંહાસનમાં ઉત્તરાધિકારીઓમાં 8મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયામાં સિડનીના મુસ્લિમ સમુદાયના સભ્યો સેનેટર પોલિન હેન્સનને રમઝાન મહિના દરમિયાન લકેમ્બાની મુલાકાત લેવા અને વસ્તારને વધુ સારી રીતે સમજવા વિનંતી કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમની તાજેતરની ટિપ્પણીઓએ ભાગલાવાદને વેગ આપ્યો છે. સિડનીના ઉપનગરમાં લોકપ્રિય નાર્ટ માર્કેટમાં 10 લાખ જેટલા લોકો આવવાની અપેક્ષા છે, પરંતુ સેનેટર હેન્સને જ્યારે એમ દાવો કર્યો કે કોઈ સારા મુસ્લિમ હોતા નથી ત્યારથી તણાવ વધી ગયો છે. તેમણે એવું પણ સૂચન કર્યું છે કે જો આ ધર્મના વધુ અનુયાયીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા દેવામાં આવશે તો ભવિષ્યની પેઢીઓએ ભોગવવું પડશે. આ ટિપ્પણીઓ બાદ પવિત્ર મહિનાની શરૂઆતમાં જ લાકેમ્બા મસ્જિદને 3જો ધમકીભર્યો પત્ર મળ્યો છે અને અન્ય વિવિધ મુસ્લિમ સંસ્થાઓ પણ રમઝાન દરમિયાન વધી રહેલી ધમકીઓનો સામનો કરી રહી છે. વડાપ્રધાન એન્થની અલ્બાનીઝીએ ABCને જણાવ્યું છે કે આવી ભાષા ભાગલાવાદને વેગ આપે છે અને લોકો વચ્ચે તણાવ વધારવામાં ફાળો આપે છે. કેન્ટરબરી બેંક્સટાઉનના મેયર બિલાલ અલહાયક માંગ કરી રહ્યા છે કે વન નેશનના નેતા પોલિન હેન્સન પર તેમની ટિપ્પણીઓ બદલ ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ. શ્રી અલહાયક દલીલ કરી રહ્યા છે કે હેન્સનની ભાષા સીધી રીતે સંરક્ષિત ધાર્મિક જૂથ સામે જાહેર ભેદભાવ ઉશ્કેરીને હેડ સ્પીચ એટલે કે દ્વેષપૂર્ણ ભાષણના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. અન્ય સમાચાર પર નજર નાખીએ તો ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે 85 વર્ષીય ક્રિસ બગસિરિયનના અપહરણ સાથે જોડાયેલી હોવાનું મનાતી એક અર્ધ ગ્રામીણ મિલકત પર વોરંટ બજાવ્યું છે. ગયા શુક્રવારે 13મી ફેબ્રુઆરીએ વહેલી સવારે 3 શખ્સો દ્વારા તેમના ઘરની બહારથી તેમનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. એક અજ્ઞાત સ્થળે તેમને બાંધીને રાખવામાં આવ્યા હોય તેવા વિડીયો પણ આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેઓ હજુ જીવિત છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર એન્ડ્રુ માર્ક્સે જણાવ્યું છે કે અધિકારીઓએ સિડનીના ઉત્તર પશ્ચિમમાં આવેલી એક અવાવરૂ મિલકત પર દરોડા પાડ્યા છે. આ હતા તારીખ 20મી ફેબ્રુઆરીના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, ગુજરાતીઓની એક ઓળખ એટલે એકકા ઇન્વેસ્ટરની. ઓસ્ટ્રેલિયામાં ઘણા લોકો મકાનને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી તરીકે ખરીદતા હોય છે. આમાં જ જોડાયો છે એક શબ્દ અને તે છે કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્કાઉન્ટ. શું છે આ કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્કાઉન્ટ અને કેમ તે આજકાલ ચર્ચાનો વિષય છે? જાણી લઈએ આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
હાલમાં થયેલા વ્યાજદર વધારા બાદ ફેડરલ સરકાર પર યુનિયનો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા 50% કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્કાઉન્ટમાં રિફોર્મ લાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેને ટીકાકારો શ્રીમંત ઓસ્ટ્રેલિયનોને ફાયદો કરાવતી ટેક્સ અવોઇડન્સ સ્કીમ તરીકે ગણાવે છે. જોકે ટ્રેઝરરનું ધ્યાન હાઉસિંગ સપ્લાય પર છે. રિફોર્મના હિમાયતીઓ દલીલ કરે છે કે આ કન્સેશન પાછા ખેંચવાથી વાર્ષિક $20 બિલિયનનું રાજસ્વ મળી શકે અને દેશના વર્કફોર્સ માટે જીવન નિર્વાહ ખર્ચનું દબાણ હળવું થઈ શકે છે. વધુ સમજીએ આ અહેવાલમાં. ટ્રેઝર જીમ ચાલ્મર્સે કેપિટલ ગેઇન ટેક્સની આસપાસની છૂટછાટોમાં સંભવિત ફેરફારો અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા.
Well, the news about the capital gains tax comes from a committee that the Greens and the Liberals set up in the Senate. We've made it very clear that we consider there to be intergenerational issues in housing, but our focus there is on building more homes, on supply, and our focus on tax is about cutting income taxes and introducing a standard deduction and legislating better targeted super concessions and lifting the low income super tax offset and doing the work that we've commissioned on multinational taxes. And so we haven't changed our policy on capital gains. That committee work is ongoing.
આવાત રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા 0.25% વ્યાજદર વધારા પછી સામે આવી છે. સરકાર પર ટેક્સ રિફોર્મ માટે દબાણ વધી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયનના પ્રેસિડેન્ટ મિશેલ ઓનિલ આનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ દલીલ કરે છે કે ઓસ્ટ્રેલિયન વર્કર્સને કોસ્ટ ઓફ લિવિંગ રિલીફ એટલે કે જીવન નિર્વાહ ખર્ચમાં રાહત આપવા માટે કેપિટલ ગેઇન કન્સેશનને સંબોધવા જરૂરી છે.
Too many workers can no longer afford to live near where they work, and a growing number of workers will never be able to save enough for a deposit. At the same time, accelerating rents and house prices are outpacing the money people can save each week. The way the capital gains tax operates has become a tax avoidance scheme, with most of the benefit going to the richest 1% of Australians. To make things worse, the discount is effectively paid for by working people who pay much higher rates of tax in line with their personal income. Our tax system shouldn't reward wealth more than work.
તો આ કેપિટલ ગેઇન ડિસ્કાઉન્ટ શું છે અને તે શા માટે ફરીથી જાહેર ચર્ચાનો મુદ્દો બન્યો છે? 22 લાખ ઓસ્ટ્રેલિયન ઓછામાં ઓછી એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી ધરાવે છે. હવે ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ઇકોનોમિસ્ટ મેટ ગ્રન્ડોફ સમજાવે છે કે આ કેવી રીતે કામ કરે છે.
The capital gains tax discount is a 50% discount, or half of any capital gain is only taxed. That means if you earn, say, $300,000 by selling a house for more than you bought it, only half of that capital gain, $150,000, would be subject to tax. The other half would be tax-free.
આ કોઈ જુદો ટેક્સ નથી જે તમારે કંઈક વેચતા ચૂકવવો પડે. તેના બદલે આ પ્રોફિટ સામાન્ય રીતે વર્ષની તમારી ટોટલ ઇન્કમમાં ઉમેરવામાં આવે છે અને તમારા સ્ટાન્ડર્ડ ઇન્કમ ટેક્સ રેટ મુજબ તમને ટેક્સ લાગે છે. સ્કૂલ ઓફ પોલિટિકલ ઇકોનોમીના ડોક્ટર ટીમ થોર્ટન કહે છે કે કેપિટલ ગેઇન ટેક્સ રિફોર્મ જરૂરી છે. તેઓ ઉમેરે છે કે જો ઇન્ટરેસ્ટ રેટ વધારાને કારણે સરકાર બજેટ પર ઝીણવટ ભરી નજર નાખી હોય તો તેના પરિણામે કરવામાં આવતા ખર્ચ
negative gearing. This would reduce the income of investors rather than mortgage holders. Such tax concessions should really only be permitted in instances where investors are constructing new housing stock rather than just bidding up the price of old bricks and mortar. Now, if that idea sounds a bit too pie in the sky for anybody, it's worth recalling that this idea was ALP policy up until July 2021, and was really only abandoned because they lost their nerve rather than because they thought it was in any way bad policy.
જો કે અગ્રણી ઓસ્ટ્રેલિયન ઇકોનોમિસ્ટ ક્રિસ રિચર્ડસન કહે છે કે ઊંચી ડિમાન્ડ અને ઓછા સપ્લાય વચ્ચેનું અંતર હંમેશા મોંઘવારીનું મુખ્ય કારણ છે. તેઓ સૂચવે છે કે ભલે કેપિટલ ગેઇન કન્સેશનમાં રિફોર્મ લાવવું એક સારું પગલું હોય, પરંતુ હાઉસિંગ અને મોંઘવારીનું મૂળ કારણ હાઉસિંગ સપ્લાયની પાયાગત ઘટમાં રહેલું છે. તેમના મોડલિંગ મુજબ કેપિટલ ગેઇન ટેક્સ કન્સેશનમાં ફેરફાર કરવાથી હાઉસિંગ કિંમતમાં માત્ર 1-4% જ ઘટાડો થશે.
Economists around the world are talking about abundance, that you know, we need to get better at producing stuff, and housing in Australia is a beautiful example of that. For some decades now, housing policies in Australia could be summarized as the word no. No, you can't do that. No, you can't build here. No, you can't build like that. And even where it is a yes, all right, you can build it. But it's with all these rules and restrictions that means what gets built is a stunningly expensive thing. And that, of course, gets passed on to people.
Economist Chris Richardson કહે છે કે રૂઢિવાદી અથવા નિયોક્લાસિક ઇકોનોમિક થિયરી એવી દલીલ કરે છે કે ઇન્વેસ્ટરને ફેન્ટમ ગેઇન પર ટેક્સ ભરવો ન પડે તે માટે કેપિટલ ગેઇન કન્સેશન જરૂરી છે. આ તે ગેઇન્સ છે જે ફક્ત અનેક દાયકાઓની મોંઘવારીને કારણે થયા છે. જો કે તેઓ કહે છે કે અર્થશાસ્ત્રમાં એક પાયાગત ધારણા એ હોય છે કે એવું વિચારવું કે શ્રીમંત લોકો બચત કરે છે અને ગરીબ લોકો ખર્ચ કરે છે. આ તર્કનો ઉપયોગ કરતા શ્રીમંત લોકો રાષ્ટ્રીય બચત માટે પ્રાઇમરી એન્જિન તરીકે કામ કરે છે.
Governments should be Robin Hood. They should tax the rich to spend on the poor. But the rich save and the poor don't save. You know, in relative terms, it's easier for the rich to save. It's hard for the poor to save. And so when governments do what they should do, tax the rich, spend on the poor, you lower the amount of saving in the economy, and that means we don't set enough aside for the future.
જો કે ડોક્ટર ટીમ થોર્નટન કહે છે કે તાજેતરના વ્યાજદરના વધારાના આંકડાઓને જોતા આ દલીલ માનવામાં આવે તેવી નથી.
Some have argued that changing the capital gains tax would not be effective in reducing overall spending because the wealthy, who are the main beneficiaries of the currently unreformed capital gains tax and negative gearing, don't spend a very high proportion of their income anyway. I don't find this argument persuasive for several reasons. Most obviously, because these tax concessions result in $20 billion a year in foregone government revenue. So by removing these concessions, the government could remove up to $20 billion of spending from the economy. Now, this is no small thing, particularly if one recalls Chris Richardson's estimate that a $7 billion change in government spending is equivalent to a 25 basis point interest rate movement.
Economist Matt Grundoff કહે છે કે capital gain tax concession બજારમાં સટોડિયાઓને પ્રોત્સાહિત કરશે જે હાઉસિંગ કિંમતો વધારે છે જેનાથી ફર્સ્ટ હોમ બાયર માટે બજારમાં પ્રવેશવું મુશ્કેલ બને છે. તેઓ કહે છે કે કેપિટલ ગેઇન ટેક્સ કન્સેશનનો ઉપયોગ માત્ર ત્યારે જ થવો જોઈએ જ્યારે નવા બાંધકામમાં ઇન્વેસ્ટ કરવામાં આવે.
To be clear, at the moment, more than 80% of all houses that are sold as investment properties are second-hand houses, houses that already exist. So only a minority are new houses. But if those new houses are encouraging new buildings to be built, then perhaps we could restrict the capital gains tax discount to just new builds.
SBS News માટે બ્રિયાના ચાર્લ્સનો અહેવાલ. આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, બુધવારના કાર્યક્રમમાં હેમલતાબેને સંદેશ મોકલ્યો હતો કે તેમને કાર્યક્રમનું સંચાલન અને ગીતો ખૂબ ગમ્યા. આભાર હેમલતાબેન. અને હાલમાં દીપકભાઈ મંકોડીએ સંદેશ મોકલ્યો છે કે સૌ શ્રોતાજનોને વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ. આભાર દીપકભાઈ. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્કાઉન્ટ વિશે. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 19 ફેબ્રુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. દિલ્હીના ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટની થીમ સર્વજન હિતાય સર્વજન સુખાય રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવાનો અને માનવતાના ઉત્થાન માટે એઆઈનો ઉપયોગ કરવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદીની સાથે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું. આ સમિટમાં 500થી વધુ એઆઈ લીડર્સ, 100થી વધારે સરકારી પ્રતિનિધિઓ, 20થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો, અંદાજે 60 મંત્રીઓ, 150થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકો સહિત સેંકડો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે ભાગ લીધો હતો. ભારતમાં ચાલતી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકા અને ભારત વચ્ચેની એઆઈ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરવા દરિયાની અંદર કેબલ નાખવાના છે. ગૂગલે થોડા સમય પહેલાં જ આંધ્રમાં વિઝાગ ખાતે $15 અબજ એઆઈ હબની જાહેરાત કરી હતી. આ સ્થળ ગીગાવોટના માપની કમ્પ્યુટ ફેસિલિટી હશે. તેને ઇન્ટરનેશનલ સબસી કેબલ ગેટવે વડે જોડવામાં આવશે. સબસી કેબલને જોડવાનું કામ પૂરું થતાં ભારતમાં મોટા પાયા પર રોજગાર સર્જન થશે. લોકોને અને કારોબારોને અત્યાધુનિક એઆઈનો ફાયદો મળશે. ભારતીય યુઝર વિશ્વભરમાં વોઇસ અને વિઝ્યુઅલ રિસર્ચનો સૌથી વધુ ઉપયોગ કરનારા છે. સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ભારતે એઆઈના મોરચે નોંધપાત્ર કાઠું ખાડ્યું છે અને ગૂગલ ભારતની યાત્રામાં તેનું ભાગીદાર બનવા માગે છે. ભારત આ ટેકનોલોજી દ્વારા અસાધારણ સફર ખેડવાનું છે. એઆઈ વિશ્વની સમસ્યાઓને ઉકેલવાના અને જીવનને વધુ સુગમ બનાવવાની સૌથી સક્ષમ પ્રણાલીઓમાં એક છે. બીમારીઓ શોધવાથી લઈને તેની સારવાર, સમાજને મજબૂત બનાવવા, શીખવાનું કે કોઈ કાર્યને વધુ સરળ બનાવવામાં એઆઈ ઉપયોગી છે તેમ પિચાઈએ કહ્યું હતું. સુંદર પિચાઈએ આ ઉપરાંત ભારતમાં મોટા પાયા પર સ્કિલિંગ પ્રોગ્રામની પણ જાહેરાત કરી હતી. તેમાં ગૂગલ એઆઈ સર્ટિફિકેટ ફોર સ્ટુડન્ટ્સ અને કારકિર્દીનો સમાવેશ કરનારા પ્રોફેસર્સનો સમાવેશ થાય છે. આ માટે તેમણે કર્મયોગી ભારત સાથે જોડાણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગૂગલ અટલ ટિંકરિંગ લેબની સાથે મળીને 10,000થી વધુ સ્કૂલો થકી લગભગ 1.1 કરોડ વિદ્યાર્થીઓ સુધી જનરેટિવ એઆઈની મદદ પહોંચાડશે. આ ઉપરાંત ગૂગલ ક્લાઉડ દેશના 800થી વધુ જિલ્લામાં 2 કરોડથી પણ વધુ સરકારી કર્મચારીઓને 18 ભાષામાં સલામત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને મદદ કરશે. ગ્રેટર નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી હાલ વિવાદોમાં છે. ઇન્ડિયા એઆઈ સમિટ એક્સપોમાં ચીનનો રોબોટિક ડોગ પોતાનો ગણાવી તેનું પ્રદર્શન કર્યું હતું. આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં જ સાઉથ કોરિયાના સોકર ડ્રોનને પોતાના નામે દર્શાવી નાખ્યો છે. એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ગલગોટિયાઝ યુનિવર્સિટીના પ્રોફેસર દાવો કરતા જોવા મળ્યા હતા કે આ રોબોટ તેની યુનિવર્સિટીના કેમ્પસમાં જ તૈયાર કરાયો છે. જો કે સોશિયલ મીડિયા પર લોકોએ રોબોટ ચીનનો હોવાના પુરાવા જાહેર કર્યા હતા. યુનિવર્સિટીએ ચીન પાસેથી આ રોબોટ ખરીદીને પોતાનો દર્શાવી દીધો હોવાનો દાવો થઈ રહ્યો હતો. આ વિવાદના રિપોર્ટ ચીનના મીડિયામાં પણ આવ્યા હતા, જેને પગલે બાદમાં સરકાર દ્વારા ગલગોટિયાઝ યુનિવર્સિટી સામે પગલાં લેવામાં આવ્યા છે અને દિલ્હીમાં એઆઈ સમિટમાં યુનિવર્સિટીનો સ્ટોલ હટાવી લેવાયો છે. એટલું જ નહીં, તેને અપાયેલ વીજળી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. આ કાર્યવાહીને પગલે પૂરી યુનિવર્સિટી આ ઇવેન્ટમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી. વિવાદ વચ્ચે યુનિવર્સિટીએ એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે અમારી યુનિવર્સિટીનું વિઝન સ્ટુડન્ટ લર્નિંગ અને ઇનોવેશન પર ફોકસ કરે છે. અમે વિદ્યાર્થીઓને મોડર્ન ટેકનોલોજીનું એક્સેસ આપીએ છીએ કે જેથી તેઓ પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકે. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કહ્યું હતું કે યુનિવર્સિટીએ આ રોબોટને તૈયાર નથી કર્યો, પરંતુ એકેડેમિક અને રિસર્ચના હેતુથી તેના ડેવલપમેન્ટ પર કામ કર્યું હતું. ડેવલપ અને ડેવલપમેન્ટ બંને શબ્દોને ભેળવી નાખવાના કારણે આ વિવાદ થયો છે. રોબોટ ચીનનો જ છે, અમે ડેવલપ નથી કર્યો, પણ સંશોધન માટે તેના ડેવલપમેન્ટ પર કામ કર્યું. શબ્દો સમજવામાં ભૂલ છે તેમ યુનિવર્સિટી બચાવ કરી રહી છે. હજુ તો ચીનના રોબોટ અને કોરિયાના સોકરનો વિવાદ ચાલી જ રહ્યો હતો. ત્યાં વધુ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી દ્વારા એક દોરીથી બાંધેલું અને પ્લાસ્ટિકની કોથળીથી લપેટેલું ડ્રોન મોડલ દેખાયું હતું. લોકોએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કરીને સવાલ કર્યો હતો કે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ આવા પ્રોજેક્ટ બનાવતા હોય છે જેને યુનિવર્સિટીએ એઆઈ સમિટમાં મૂક્યો છે. થર્મોકોલ પર કલર, કાગળ, દોરી અને પ્લાસ્ટિક લગાવીને રમકડું બનાવ્યું હોય તેવું આ ડ્રોન મોડલ પણ ગલગોટિયાઝ યુનિવર્સિટી માટે માથાનો દુખાવો બની ગયું હતું. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટ ચાલી રહી છે જેમાં અનેક દેશના પ્રતિનિધિઓ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા પણ છે. એવામાં આ સમિટમાં આ પ્રકારના વિવાદો સામે આવવાથી સમિટના આયોજન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર ઓગસ્ટમાં નાખેલી ટેરિફના પગલે ભારતની રશિયામાંથી ક્રૂડની આયાત જાન્યુઆરી 2025ની ટોચના 4.81 અબજ ડોલરથી 40% ઘટીને જાન્યુઆરી 2026ના અંતે 2.86 અબજ ડોલર થઈ ગઈ છે. ભારતીય રિફાઇનરીઓએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કરવાના પરિણામે આયાતમાં ઘટાડો થયો છે. ભારતે આ પહેલાં રશિયા પાસેથી 2022-23માં 31 અબજ ડોલર, 2023-24માં 46 અબજ ડોલર અને 2024-25માં 50 અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. આના પહેલાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેતું જ ન હતું. આ પહેલાં ભારતે 2012-13માં વેનેઝુએલા પાસેથી 14 અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, પરંતુ પછી તે આયાત બંધ કરી હતી. ભારત હવે અમેરિકા પાસેથી અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલની જંગી આયાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ જણાવ્યું હતું કે ભારત વેનેઝુએલા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી કરશે. આમ ટ્રમ્પ ભારતની સસ્તા ક્રૂડની માંગ પર સંમત થયા છે અને તેના પરિણામે ભારત પણ ટ્રમ્પની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવાની માંગ પર સંમત થયું છે. તેના કારણે બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થયું હતું. ભારતીય રિફાઇનરીઓ આગામી મહિનાઓમાં રશિયાને બદલે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ખરીદવા લાગશે. હાલમાં તેઓ વેનેઝુએલાની ઓફર પર વિચાર કરી રહ્યા છે. બીજી બાજુએ ભારતે ખરીદી ઘટાડતા રશિયાના ઓઇલ ટેન્કરો ચીન તરફ વળ્યા છે અને ચીને રશિયા પાસેથી ઓઇલના પુરવઠાની ખરીદીમાં વધારો કર્યો છે. આમ રશિયા ભારતે ઘટાડેલી ખરીદીને સરભર કરી રહ્યું છે. છેતરપિંડી અને મની લોન્ડરિંગના અનેક કેસોનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે પોતે ક્યારે ભારત પાછા ફરી શકશે તેમ કહી શકાય તેવું નથી, કારણ કે તેમના પર યુકે છોડવા પર કાયદેસર રીતે પ્રતિબંધ છે. માલ્યાએ પોતાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની પાસે હાલ ભારતનો સક્રિય પાસપોર્ટ નથી અને તેથી તેઓ ભારત પાછા ફરવાની ચોક્કસ તારીખ આપી શકતા નથી. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંકડની બેન્ચે ગયા અઠવાડિયે સ્પષ્ટ કર્યું હતું કે માલ્યા ભારત પાછા ન આવે ત્યાં સુધી ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાના આદેશ સામેની અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. ત્યારબાદ કોર્ટે માલ્યાને સ્પષ્ટ કરવા કહ્યું હતું કે તેનો ભારત પાછા ફરવાનો ઇરાદો છે કે નહીં. 2016થી યુનાઇટેડ કિંગડમમાં રહેતા માલ્યાએ હાઈકોર્ટમાં 2 અરજીઓ દાખલ કરી છે. એક તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાના આદેશને પડકારતી અને બીજી ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદાની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઉઠાવતી અરજી. 70 વર્ષીય માલ્યા પર અનેક હજાર કરોડ રૂપિયાની લોન ચૂકવણીમાં ડિફોલ્ટ કરવાનો અને મની લોન્ડરિંગના આરોપો છે. માલ્યાને ઇંગ્લેન્ડ અને વેલ્સ છોડવાની કે છોડવાનો પ્રયાસ કરવાની અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરી દસ્તાવેજ માટે અરજી કરવાની પરવાનગી નથી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવિનભાઈ પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. T20 વર્લ્ડ કપની બુધવારે રમાયેલી ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં ભારતનો 17 રનથી વિજય થયો હતો. ભારતની આ આખરી ગ્રુપ મેચ હતી અને ભારતે તેની ચારેય મેચ આ સાથે જીતી છે અને ગ્રુપમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર રહીને સુપર 8માં પ્રવેશ કર્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરોમાં 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. 194 રનનો ટાર્ગેટ પાર પાડવા ઉતરેલ નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન જ બનાવી શકી હતી. ભારતની પ્લેઇંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલની જગ્યાએ અર્શદીપ સિંહને સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત તરફથી શિવમ દુબેએ 66 રન, જ્યારે હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 3 તો શિવમ દુબેએ 2 વિકેટ ખેરવી હતી. બુમરાહ હાર્દિકની 1-1 વિકેટ હતી. નેધરલેન્ડ સામેની જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત છેલ્લે 2022ના T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભારત એક પણ મેચ હાર્યું નથી. ચાહકોને આશા છે કે ટીમ ઇન્ડિયા આ વખતે પણ અજેય રહીને પોતાનો ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહેશે. સુપર 8માં ભારતનો પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. ભારત 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં સુપર એઇટ તબક્કામાં તેના ગ્રુપની બીજી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે અને 1 માર્ચે કોલકાતામાં ત્રીજો મુકાબલો વેસ્ટઇન્ડિઝ સામે થશે. ભારત, વેસ્ટઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા આ 4 ટીમમાંથી તેમના ગ્રુપમાંથી જે 2 ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે તેઓ સેમિફાઇનલમાં પ્રવેશશે. બીજા ગ્રુપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા છે. આ ગ્રુપની 2 ટોચની ટીમ પણ સેમિફાઇનલમાં પ્રવેશશે. ભારતીય ઘરેલું ક્રિકેટમાં જમ્મુ કાશ્મીરે ઇતિહાસ રચીને સૌને ચોંકાવી દીધા છે. 1959-60માં પ્રથમવાર રણજી ટ્રોફી રમનાર આ ટીમે 67 વર્ષના લાંબા સમય બાદ પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલમાં 2 વખતની ચેમ્પિયન બંગાળને 6 વિકેટે હરાવીને જમ્મુ કાશ્મીરે ક્રિકેટ જગતમાં નવો અધ્યાય લખ્યો છે. આ મેચના અસલી હીરો ઝડપી બોલર આકિબ નબી રહ્યા હતા. તેમણે આખી મેચમાં કુલ 9 વિકેટ ઝડપીને બંગાળને પરેશાન કર્યું હતું. બીજી ઇનિંગમાં જીતવા માટે 126 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચોથા દિવસે જમ્મુ કાશ્મીરે વંશજ શર્મા 43 અને અબ્દુલ સમદ 30ની મદદથી જીત નિશ્ચિત કરી હતી. જમ્મુ કાશ્મીરે 34.4 ઓવરોમાં 4 વિકેટ 126 રન બનાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. આ મેચમાં બંગાળના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પ્રથમ ઇનિંગમાં જમ્મુ કાશ્મીરની 8 વિકેટ ઝડપી હતી. આખરી સ્કોર બંગાળ પ્રથમ ઇનિંગમાં 328 અને બીજી ઇનિંગમાં 99 રન. જમ્મુ કાશ્મીર પ્રથમ ઇનિંગમાં 302 અને બીજી ઇનિંગમાં 4 વિકેટે 126 રન. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતી બાળકો પણ ગુજરાતી શીખીને માતૃભાષા પ્રત્યે પોતાનું હેત દર્શાવી રહ્યા છે. ચાલો મળીએ તેમને મીરાનીબેનના અહેવાલમાં. આ અહેવાલ આપણે 2 ભાગમાં સાંભળીશું. પ્રસ્તુત છે ભાગ પહેલો.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, માં જેવી માયાળુ ભાષા એટલે માતૃભાષા. જે ભાષા થકી ભાવના વ્યક્ત થઈ શકે તે જ સાચી માતૃભાષા. વર્ષ 1999માં યુનેસ્કો દ્વારા પહેલીવાર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. આજે શાળા અને કોલેજોમાં વિવિધ પ્રકારની ભાષા શીખવાડવામાં આવે છે અને સંવાદ માટે જેટલી ભાષા શીખો તેટલી ઓછું છે તેવું કહેવાય. પરંતુ પોતાની માતૃભાષાને હાસ્યમાં ધકેલીને નહીં. આજે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી વારસો ધરાવતા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય છે ત્યારે વડીલો સાથેનો સંવાદ થોડો અઘરો પડી જાય. તેવામાં ઘણા બાળકો છે કે જેઓ ગુજરાતી ભાષા શીખી રહ્યા છે. આજે એવા ગુજરાતી ભાષાનું સંવર્ધન કરતા નાના બાળકો અને વાલીઓ સાથે આપણે સંવાદ કરીશું. મારી સાથે ગુજરાતી ભાષાનો પ્રેમ વ્યક્ત કરવા જોડાઈ ગયા છે જન્ય પટેલ, કે જેઓ 7માં ભણે છે અને સિડનીમાં રહે છે. જન્યની ગુજરાતી શીખવાની ધગશ ખૂબ જ સરસ છે. તેઓ ન માત્ર ગુજરાતી જાણે છે પરંતુ તેના વ્યાકરણના નિયમોને પણ સારી રીતે સમજે છે. જન્ય, આપનું સ્વાગત છે SBS ગુજરાતી પર.
થેન્ક યુ.
જન્ય, તમે ગુજરાતી ભાષા શીખવાનું ક્યારે શરૂ કર્યું હતું?
માય મધર ટંગ ગુજરાતી છે એટલે મેં એટલીસ્ટ 1.5 એવું કશું થયો હતો ત્યારે ગુજરાતી બોલવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. પણ મેં બધું લખવાનું અને વાંચવાનું મેં મંદિરના ક્લાસીસ ગુજરાતી ક્લાસીસમાં એનરોલ કર્યું. 3માં મેં 8 વર્ષ હતો ત્યારે વધારે એક્સપિરિયન્સ્ડ મેં શીખ્યું.
ખૂબ સરસ કહેવાય. અને ઘરમાં ગુજરાતી ભાષા કેટલી બોલાતી હોય છે?
ઘરમાં મોસ્ટલી અમને 95% ગુજરાતી ભાષા જ બોલે છે. થોડીક ટાઈમ એક્સેપ્શન હોય, કોઈ ગેસ્ટ આવે, પણ ના, મોસ્ટલી ગુજરાતી જ.
તમને વાત કરવી હોય સામાન્ય રીતે મમ્મી સાથે કે પપ્પા સાથે તો ગુજરાતીમાં વાત કરવું ગમે કે અંગ્રેજીમાં વાત કરવું ગમે?
મમ્મી પપ્પા તો જોડે ગુજરાતી જ.
જેની તમે અઠવાડિયામાં કેટલા કલાક ગુજરાતી પાછળ આપો છો તમે?
અમે ક્લાસીસમાં 1 અવર કરીએ છીએ અને આઈને દાદા જોડે મેં દાદા બનાવે એટલીસ્ટ 2 કલાક એ અને હોમવર્ક કરું મેં.
મને ખબર છે ત્યાં સુધી તમે ગુજરાતી વ્યાકરણ પણ જાણો છો, તો તમે કોઈ ગુજરાતીમાં કોઈ પુસ્તક વાંચવાનું પસંદ કર્યું છે અત્યાર સુધી?
આખી આખી મને બુકમાં ફ્લુએન્ટ રીડ અત્યારે કરાતી નથી, પણ આઈ એમ ગેટિંગ બધા સારું કરું છું. મેં મારા મમ્માની એક બુક હતી એમાંથી મેં નાના નાના પેલા પેરાગ્રાફ્સ વાંચું છું, અને ક્લાસમાં અમે ભગવાનના થોડાક વાતો બી વાંચવાનું શીખીએ છીએ.
ખૂબ સરસ કહેવાય કે તમે આટલી નાની ઉંમરમાં આટલું સરસ ગુજરાતી ભાષા અને સાથે સંકળાયેલા છો. ગુજરાતી સિવાય તમે કોઈ બીજી ભાષા પણ શીખો છો સાથે?
આઈ ડોન્ટ નો ઇફ ઇંગ્લિશ કે કાઉન્ટ થાય, પણ ઇંગ્લિશ તો બોલું છું. અને હવે હાઈ સ્કૂલમાં મેં આવ્યો એટલે મેં અમને થોડુંક જેપનીઝ, ફ્રેન્ચ અને કોરિયન કરવાનું શીખવાડે છે.
ખૂબ સરસ કહેવાય. જન્ય, તમારી સાથે ગુજરાતીમાં આટલી સરસ વાત કરીને મને ખૂબ મજા આવી.
Thank you. It was nice doing the interview.
તો જન્યાને ગુજરાતી આટલું સરસ આવડે છે તેની પાછળ તેના વાલીનો ખૂબ જ મોટું યોગદાન છે. આજે તેમની સાથે પણ વાર્તાલાપ કરીશું. કૃપાબેન પટેલ કે જેઓ જન્યાના માતા છે, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં કૃપાબેન.
Thank you.
કૃપાબેન, માતૃભાષા કે જે તમે અને હું અને આપણે બધા શીખ્યા છીએ, લાગણી વ્યક્ત કરવાની ભાષા એટલે માતૃભાષા, અંગે આપ શું કહેશો?
માતૃભાષા આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યને એક પેઢીમાંથી બીજી પેઢી સુધી પહોંચાડે છે. એટલે માતૃભાષા એ આપણા અસ્તિત્વનો પાયો છે જે આપણને આપણા મૂળ એટલે કે આપણા રૂટ સુધી સાથે જોડી રાખે છે.
ખૂબ સરસ કહેવાય કે તમે સંસ્કૃતિને આટલી જોડેલી રાખો છો. તો ગુજરાતી ભાષા તમારા ઘરમાં આટલી સરસ રીતે બોલાય છે, અને જન્ય જ્યારે નાનો હતો ત્યારથી તમે ગુજરાતી ભાષા શીખવાનું કારણ શું હતું કે તમે આટલું સરસ એને ગુજરાતી શીખવાડ્યું?
એક તો મેં કહ્યું એ પ્રમાણે કે આપણી સંસ્કૃતિ સુધે, સંસ્કૃતિ સાથે એ સંકળાયેલો રહે. અને બીજું કે ઘરમાં જે બા, દાદા, નાના નાની બધા જોડે ગુજરાતીમાં વાત કરે એટલે એમના જે એના ગ્રાન્ડ પેરેન્ટ્સ જે એને જે શીખવાડે એનો જે અનુભવ છે એ એને લેતા આવડે અને એને મહત્વ સમજાય ભાષાનું, એટલા માટે એને ગુજરાતી શીખવાડવાનું પસંદ કર્યું.
ખૂબ સરસ કહેવાય કે વિદેશની ધરતી પર રહીને પણ તમે તેને ગુજરાતી ભાષા શીખવાડો છો. મારે ખાસ પૂછવું છે કે તમારા ઘરમાં ગુજરાતી પુસ્તકો છે, શું જન્ય ગુજરાતી પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે?
ગુજરાતી પુસ્તકો તો છે ઘરમાં. સ્કૂલની સાથે જન્યાને બહુ ટાઈમ નથી મળતો, પણ મંદિરમાંથી એને જે બુક્સ આપી છે એ કરે છે, વાંચે છે. અને ગુજરાતીના જે મારા જે હું જે ભણી હતી એ બુક્સ મને ઓનલાઈન મળી છે, તો એ પ્રિન્ટ કરીને મેં એની માટે રાખી છે, તો એ અમુક વાંચે છે એમાંથી પેરેગ્રાફ્સ. અને રાત્રે અમે ગીતા વાંચીએ છે, તો ગુજરાતીમાં હું વાંચું છું ને એ સાંભળે છે, તો એ રીતે એને પણ થોડું આપણી સંસ્કૃતિ અને આપણું કલ્ચર વિશે જાણે ગુજરાતીમાં. એટલા માટે
મને ખૂબ જ આનંદ થયો કે ઓસ્ટ્રેલિયામાં રહીને પણ તમે ગુજરાતી ભાષાનું આટલી સરસ રીતે સંવર્ધન કરી રહ્યા છો, તમારા બાળકને માતૃભાષા શીખવી રહ્યા છો. કૃપાબેન, આપ અમારી સાથે જોડાયા અને આટલા સરસ વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તમારો પણ આભાર. થેન્ક યુ.
તો મિત્રો, જેટલી મીઠી મારી માં તેટલી મીઠી મારી માતૃભાષા. અને આપણે તો ગુજરાતીઓ, આપણે તો આમ પણ મીઠડાની ઉપમા સાથે જોડાયેલા હોઈએ છીએ. તો વધુ આવી જ મીઠી ભાષામાં મારી સાથે વાત કરવા જોડાઈ ગયા છે માન્યા પટેલ. માન્યા ધોરણ 10માં ભણે છે અને સરસ મજાનું ગુજરાતી બોલે છે. માન્યા, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ.
માન્યા, આપ કેટલી ઉંમરના હતા ત્યારથી ગુજરાતી શીખી રહ્યા છો?
હું 10 વર્ષની ત્યારથી શીખી છું.
આહા, અને કેવી રીતે તમે ગુજરાતી શીખવાનું તમે શરૂઆત કરી હતી? 10 વર્ષના હતા એટલે તમે ધોરણ 5માં હશો, તો ઘરમાં તમારું ગુજરાતી બોલાતું હતું, બા ને દાદા આવતા હતા ત્યારે તમે ગુજરાતી બોલતા હતા, કેવી રીતે શરૂઆત થઈ હતી?
હું નાનપણથી ગુજરાતી તો બોલતી હતી, પણ પછી મંદિરમાં જવાનું શરૂ કર્યું ત્યારે મંદિરમાં બી ગુજરાતી ક્લાસ શરૂ કર્યા, એમાં પછી ગુજરાતી લખતા અને વાંચતા બી શીખી.
આહા, તમને કઈ ભાષા સૌથી વધારે ગમે અને પોતાની કઈ ભાષા લાગે?
મને તો ગુજરાતી જ ગમે.
ગુજરાતી ગમે. તો ગુજરાતીમાં તમે કઈ લખો વાંચો છો ખરા?
હા, મને થોડું થોડું લખતા અને વાંચતા આવડે છે.
તો માન્ય, તમે જ્યારે ભારત જતા હોવ છો ત્યારે બધા ગુજરાતીમાં વાત કરતા હોય છે, ત્યારે તમને કેવો અનુભવ થાય? તમને ક્યારે ગુજરાતી વાંચવા લખવાનું કેવું કંઈ મન થાય?
ઇન્ડિયામાં જે બધા બોર્ડ્સ અને સાઇન્સ હોય સ્ટ્રીટ ઉપર, એ ગુજરાતીમાં હોય તો એ હું વાંચું, એમાં થોડું વાંચવાનું ટ્રાય કરું હું ગુજરાતીમાં.
અને ગુજરાતી ભાષા તમે આટલી સરસ બોલો છો, અત્યારે મારી સાથે પણ આટલું સરસ ગુજરાતીમાં વાતો કરો છો, જે અહીં બાળકો ઉછરી રહ્યા છે, અંગ્રેજી મીડિયમમાં ભણે છે, તો તે બાળકો ગુજરાતી શીખે એ કેટલું જરૂરી છે, તમે શું કહેવા માંગશો એ બાબતે?
આઈ થિંક ગુજરાતી શીખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ, લાઈક જરૂરી છે, કેમ કે તમે પછી તમારું મધર ટંગથી કનેક્ટ થઈ શકો, તમારા કન્ટ્રીથી કનેક્ટ થઈ શકો, તમે તમારા રિલેટિવ્સ, તમારા બા દાદા જોડે કમ્યુનિકેટ કરી શકો, એમના જોડે વાત કરી શકો, તમે પાછા ઇન્ડિયા જાઓ તો ઇન્ડિયામાં રિલેટિવ્સ જોડે વાત કરી શકો, તમારા કલ્ચર જોડે તમે કનેક્શન ફીલ થાય થોડું.
તમે ક્યારેય ગુજરાતી ભાષામાં પરફોર્મ કર્યું છે, રજૂઆત કરી છે ક્યારેય?
હા, મેં મંદિરમાં ગુજરાતીમાં સ્પીચ આપેલી છે થોડીક વાર.
વાહ, સરસ કહેવાય માન્યા. માન્યા, તમે અમારી સાથે જોડાયા, આટલી સરસ મીઠી મીઠી ભાષામાં તમે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ આંટી.
હવે વાત કરીશું મિત્રો માન્યાના માતા કુંજનબેન જોડે. કુંજનબેન, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ મીરાનીબેન.
કુંજનબેન, માન્યા આટલું સરસ ગુજરાતી બોલે છે, તમે કેટલા પ્રયત્ન કર્યા હતા તેનું ગુજરાતી શીખવાડવા માટે?
ફર્સ્ટ થિંગ કે અમે ઘરમાં ગુજરાતી બોલવાનો જ આગ્રહ રાખ્યો હતો. અમે મારા નાના સન સાથે પણ અત્યારે ઘરે બી ગુજરાતીમાં જ અમે વાતો કરીએ છીએ, અને એમને આવી રીતે મંદિરમાં ગુજરાતી ક્લાસમાં એ ગુજરાતી શીખ્યા છે, તો એમને આમ ગુજરાતી વાંચતા અને લખતા આવડે છે.
અને તમે કઈ ઘરમાં એવા પુસ્તકો વસાવ્યા છે જેથી કરીને તેઓ લોકો ગુજરાતીમાં વાંચી લખી શકે?
ગુજરાતીના પુસ્તક છે મારી પાસે, લાઈક સત્સંગના પુસ્તક છે, અને બીજા ગુજરાતીમાં આપણે જે ઇન્ડિયામાં બુક્સ આવતી હતી ને નાની, પેલી ફૂલ ફૂલ પાંદડી ને એ બધી બી હતી, જે હું ઇનિશિયલી એ લોકોને વાંચતા શીખવા માટે લઈને આવી હતી, એટલે એ બધા બુક્સ એ લોકો ગુજરાતી વાંચતા એમાંથી શીખ્યા છે.
કુંજનબેન, માન્યા આટલું સરસ ગુજરાતી બોલે છે, તો તમારો અનુભવ કેવો છે કે એક બાળક જે વિદેશની ધરતી પર ઉછરી રહ્યું હોય અને તે આટલું સરસ ગુજરાતી બોલે, ત્યારે બીજા જે સ્વજનો સાથે વાતચીત કરે ત્યારે તેમની સાથેનો અનુભવ કેવો હોય, કેટલું સરળ રહે છે વાતચીત કરવામાં?
સરળ અને સેટિસ્ફાઈંગ મને મને એવું લાગે છે કે આપણને સંતોષ થાય છે કે આપણા બાળકો આપણા માતૃભાષા સાથે કનેક્ટેડ છે, એનો એનો હાર્દ એ લોકો સમજી શકે છે, અને દાદા દાદી સાથે, નાના નાની સાથે ગુજરાતીમાં વાતો કરે છે, તો આપણને સંતોષ અનુભવાય છે કે આપણી માતૃભાષા ક્યાંય લુપ્ત નથી થઈ રહી, આપણે એમને પાસ ઓન કરી રહ્યા છીએ.
અને અહીંના જે બાળકો જે ઉછરી રહ્યા છે, જેનું પાલન પોષણ માતા પિતા કરી રહ્યા છે, તેઓ વધુ ને વધુ ગુજરાતી શીખે, ગુજરાતી તરફ પ્રેરાય, તે માટે આપ શું કહેશો?
એ જ કહેવા માંગીશ કે ઘરમાં બને ત્યાં સુધી ગુજરાતી આપણી માતૃભાષામાં જ વાત કરવાનો આગ્રહ રાખવો જોઈએ, અને આપણા જ્યાં બી ગુજરાતી આપણે મળીએ તો ઇનિશિયલી બધાને એવું જ હોય કે હાય હલો કે આ તે, પણ આપણે ગુજરાતીમાં જ વાત કરશું તો આપણને આત્મીયતા વધારે લાગશે, તો એનો આગ્રહ વધારે રાખવો જોઈએ મારા મંતવ્યથી.
કુંજલબેન, આપણે આટલી સરસ મારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
તો આ સાથે મિત્રો, મેલબર્નથી મારી સાથે જોડાઈ ગયા છે ધવલભાઈ પટેલ, કે જેઓ મેલબર્નમાં આવેલી રાજકોટ ગુરુકુલ સંસ્થાના આચાર્ય પદે છે. ધવલભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
હેલો, કેમ છો?
ધવલભાઈ, સૌપ્રથમ તો આપના વર્ગો વિશે માહિતી આપશો?
હા, તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની સંસ્થા છે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેલબર્ન, અને ત્યાં આપણે ગુજરાતી ક્લાસના વર્ગો શરૂ છે, જે વર્ગોમાં આપણે ગુજરાતી ભાષા બાળકોને શીખવીએ છીએ. આ વર્ગો છે તે કમ્યુનિટી લેંગ્વેજીસ ઓસ્ટ્રેલિયા એક્રેડિટેડ વર્ગો છે, તો એમના સિલેબસ મુજબની આપણે ગુજરાતી ભાષા અહીં શીખવતા હોઈએ છીએ બાળકોને.
અને ધવલભાઈ, માતૃભાષા દિવસ આવી રહ્યો છે, ત્યારે માતૃભાષા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં અલગ અલગ રીતે થતી હોય છે, આપ કેવી રીતે માતૃભાષા દિનની ઉજવણી કરશો?
તો માતૃભાષા દિવસની ઉજવણીમાં અમે એવું કરીએ છીએ અને જે આ વર્ષે પણ કરવાના છીએ કે બાળકો જે ગુજરાતીમાં કોઈ પણ ગીત અથવા કીર્તન ગાય છે, ગુજરાતીમાં બોલે છે, ગુજરાતીમાં એ સ્ટેજ પર સંવાદ પરફોર્મ કરે છે, તો આ રીતે અમે માતૃભાષા દિવસ ઉજવીએ છીએ કે જેથી કરીને બાળકો આપણું વધારે ને વધારે માતૃભાષા સાથે જોડાય અને એને ઉપયોગ કરવાનો આગ્રહ રાખે.
ખૂબ સરસ કહેવાય કે તમે આટલી સરસ એક્ટિવિટી કરાવો છો. અને બાળકોનો જે તમે કહ્યું કે તમે ગુજરાતી ક્લાસ જે ચલાવતા હો છો, તો આ બાળકોનો અભ્યાસક્રમ કેવી રીતે તૈયાર કરવામાં આવતો હોય છે?
તો મેં જેમ આગળ આપણને જણાવ્યું તેમ સીએલવી એક્રીડિએટ એટલે કે કમ્યુનિટી લેંગ્વેજીસ ઓસ્ટ્રેલિયા એક્રીડિએટ એક સંસ્થા છે, તો એમના દ્વારા સિલેબસની ગાઈડલાઇન પૂરી પાડવામાં આવે છે અને એ સિલેબસની ગાઈડલાઇનને બ્રેકડાઉન કરી અને ચેપ્ટર્સ તૈયાર કરવામાં આવતા હોય છે. સાથે અમારી પાસે 7 ડેડિકેટેડ ટીચર્સની ટીમ પણ છે, તો અમે એની સાથે વર્કઆઉટ કરી અને આખો સિલેબસ તૈયાર કરતા હોઈએ છીએ. એવરી સન્ડે બાળકો અમારી પાસે 2.5 કલાક 2.5 અવર્સ સ્ટડી કરવા આવે છે, તો એનું અમે એવરી સન્ડેનું બ્રેકડાઉન કરી અને ક્લાસ વર્ક રેડી કરીએ છીએ અને એની સાથે હોમવર્ક પણ રેડી કરતા હોઈએ છીએ.
ધવલભાઈ, આપ આચાર્ય પદે છો અને ખૂબ જ મોટી જવાબદારી કહેવાય ત્યારે માતૃભાષા દિવસ નિમિત્તે બાળકો વધુમાં વધુ માતૃભાષા પ્રત્યે જોડાયેલા રહે તે અંગે આપ શું સંદેશો આપવા માંગો છો?
સંદેશો હું ખાસ કરીને વાલી મિત્રોને આપવા માંગીશ કે વાલી મિત્રો જો ઘરમાં માતૃભાષા આપણે ગુજરાતી છે તેમાં બોલવાનું રાખે અને બાળકો સાથે તેની સાથે એમાં જ સંવાદ કરે, તો આપણી માતૃભાષાને આપણે ઘણી આગળ લઈ જઈ શકીએ એમ છીએ. બાળકો આ દેશમાં આવ્યા છે તો અંગ્રેજી તો શીખવાના જ છે, પરંતુ આપણે બાળકો સાથે ગુજરાતીમાં વાત કરી તો એ આપણા કલ્ચર સાથે આપણી સાથે વધારે સારી રીતે કનેક્ટ થઈ શકશે અને આગળ જતા એ આપણે આપણા કલ્ચરનું સંવર્ધન પણ કરી શકશે.
જી દેવલભાઈ, આપના ખૂબ જ ઉમદા વિચારો છે. આપ અમારી સાથે જોડાયા અને આટલો સરસ સંવાદ કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
મિત્રો, માતૃભાષા એ માત્ર એક ભાષા નથી, પરંતુ તે એક સંસ્કૃતિ, એક સભ્યતા રજૂ કરે છે. મને ગર્વ છે કે મને વારસામાં ગુજરાતી ભાષા મળી. અને કવિ ઉમાશંકર જોશી પણ તો લખી ગયા છે કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. મિત્રો, SBS ગુજરાતી પર માતૃભાષા અંગેનો આ અહેવાલ તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમ તેના સમાપન પર છે. આજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.